દસમા સૂત્રમાં સંસારી જીવો અને મુક્ત જીવો મુક્ત જીવ એટલે કયા? અરિહંત ભગવાન, સિદ્ધ ભગવાન, એ બધા મુક્ત કહેવાય ને? એ બધા મુક્ત નહીં, ખાલી સિદ્ધ ભગવાન મુક્ત કહેવાય છે. અરિહંત ભગવાન પણ હજી મનુષ્ય ગતિમાં છે, એમને મનુષ્ય આયુનો ઉદય છે એટલે એમને સંસારી કહેવાય છે. જો કર્ણાનયોગની પરિભાષા સંસારી કોને કહેવાય? ના, શરીર સહિત એ તો ઉપચારની ભાષા છે, જે કર્મ સહિત છે એને સંસારી કહેવાય છે. આ કર્ણાનયોગની પરિભાષા. અને દ્રવ્યાનયોગની પરિભાષા સંસારી કોને કહેવાય? જે પોતાની પર્યાયમાં રાગાદી ભાવોમાં સંસરણ કરે એ સંસારી છે. ખ્યાલ આવે ને? હા, જે દરેક અનુયોગની પોતપોતાની શૈલી હોય છે. આપણે આ જે ગ્રંથ વાંચીએ છીએ એ મુખ્ય રીતે તો કર્ણાનયોગની પર્યાય દ્રષ્ટિથી, આપણે આમાં આવ્યું ને વ્યવહાર નહીંની અપેક્ષાથી આ ગ્રંથની આખી શૈલી છે. ચાલો, એ આપણે જોયું સંસારી અને મુક્ત. હવે સંસારી જીવોમાં એ જીવ અનાદિકાળથી સંસારમાં કેવી રીતના પરિભ્રમણ કરે છે એના માટે આપણે પાંચ પરાવર્તનની ચર્ચા કરી. પાંચ પરાવર્તન જોયા. કયા કયા છે પાંચ પરાવર્તન? દ્રવ્ય પરાવર્તન, ક્ષેત્ર પરાવર્તન, કાળ પરાવર્તન, ભાવ પરાવર્તન અને ભાવ પરાવર્તન. બરાબર, આટલી આપણે ચર્ચા કરી. હવે જો આ જે સૂત્ર છે દસમું, સંસારી અને મુક્ત, એમ સમજો એ ટાઇટલ સૂત્ર છે. હવે એના પછીના ઘણા બધા સૂત્ર સંસારી જીવોના ભેદ પ્રભેદ આવશે, ખ્યાલ આવે? અને મુક્ત જીવોની ચર્ચા એકદમ છેલ્લે આવશે. એ લગભગ આપણો આખો બીજો અધિકાર એ સંસારી જીવોના ભેદોમાં હવે આગળ વધશે. ખ્યાલ આવ્યો? હવે જો એ જ શૃંખલામાં આપણે આગળ વધીએ, આપણે 11મું સૂત્ર ચાલુ કરીએ છીએ. એક સન્ડે પહેલા, લાસ્ટ સન્ડે આઈએમપીસી હતું, એની પહેલા ભાભીએ ક્લાસ લીધો હતો તત્વાળ સૂત્રનો, એમાં એમણે જીવોના ભેદ પ્રભેદની ચર્ચા કરી. કયા એંગલથી કરી હતી કોઈ યાદ છે? ત્રસ અને સાવર, વેરી ગુડ. જે 14 પ્રકારના જીવ સમાસ જોવામાં આવે છે, ત્રસ સ્થાવર, એમાં પણ સ્થાવરની અંદર એકેન્દ્રિય, ત્રસની અંદર બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પંચેન્દ્રિય આદિ, પછી એકેન્દ્રિયમાં સૂક્ષ્મ બાદળ, પંચેન્દ્રિયમાં સંગની અસંગની અને બધાના પર્યાપ્ત અપર્યાપ્ત, એ વિષયની ચર્ચા જે આપણી આગળ આવશે. જે આપણે 12મું સૂત્ર છે એમાં જો ત્રસ અને સ્થાવર એની આપણી ચર્ચા આવશે. પછી સ્થાવરના ભેદો 13મા સૂત્રમાં, ખ્યાલ આવે? પછી આગળ જુઓ, હજી ત્રસના ભેદો 14મા સૂત્રમાં, ઇન્દ્રિયોની સંખ્યા 15મું સૂત્ર. એટલે એ આખું આપણે જીવ સમાસ આગળના સૂત્રોમાં આવશે. એની ચર્ચા આપણે નેક્સ્ટ સન્ડે કેવી રીતના કરશું. જો આજનો આપણો વિષય છે 11મું સૂત્ર. 11મું ભયા 11 સૂત્ર. હા, જો સંસારી જીવોના ભેદ આ બીજી રીતે ભેદ કરે છે. કઈ રીતે? જો સમનસ્કા અમનસ્કા, શું છે સૂત્ર? સમનસ્કા અમનસ્કા, એટલે સંસારી જીવના બે ભેદ. કયા બે ભેદ? મન સહિત અને મન રહિત. જો થોડું વાંચીએ છે પછી એનો થોડું ભાવવાસન પક્ષ પણ આપણે સમજવાની ટ્રાય કરશું. અર્થ નીચે, સંસારી જીવો મન સહિત એટલે કે સંગની અને મન રહિત એટલે કે અસંગની, એમ બે પ્રકારના હોય છે. સંગની કોને કહેવાય? મન સહિત હોય. અને અસંગની કોને કહેવાય? મન રહિત હોય. હવે મન શું છે? કોઈ કહે છે મન શું છે? હા, એક કમળના આકારે દ્રવ્યની ઇન્દ્રિય છે. એના સિવાય બીજું કોઈ? કોર્ડિનેશન ઇઝ નોટ અ કરેક્ટ વર્ડ. આપણે એની ચર્ચા કરીશું. નિર્ણય કરવાની શક્તિ. ચલો, એમાં થોડું હજી ડિટેલ જોઈશે. શું કહો છો? મનોબળ, મનોવર્ગણા. હા, મનોવર્ગણાથી મન બને છે. હા, જો આ કરેક્ટ આન્સર છે. સાચા અને ખોટાનો અથવા સારા અને ખરાબનો નિર્ણય કરવાની શક્તિ હોવી એને મન કહેવાય છે. ખ્યાલ આવે? જો થોડું વાંચીએ એમાં આવી જશે ડિટેલો. ટીકા, પેલા ટીકામાં જંગલ આવશે પછી આગળ આવશે. જો એકેન્દ્રિયથી ચતુરિન્દ્રિય સુધીના જીવો નિયમથી અસંમિત હોય છે. કેવા હોય છે? અસંગની એટલે મન રહિત, એક ઇન્દ્રિયથી ચાર ઇન્દ્રિય સુધીના જીવો અસંગની જ હોય છે. પંચેન્દ્રિયોમાં તિર્યંચો સંગની અને અસંગની બંને પ્રકારના હોય છે. બાકીના મનુષ્ય, દેવ અને નારકીના જીવો નિયમથી સંગની જ હોય છે. જો પહેલા જીવોના ભેદ પ્રભેદ સમજાય છે ને, કે જીવો ચાર ગતિના જીવો છે. કેટલી ગતિમાં? ચાર. કયા? મનુષ્ય, તિર્યંચ, દેવ અને નારકી. બરાબર. એમાં એક તિર્યંચને કાઢી નાખો તો બાકીના ત્રણ જે ગતિના જીવો કેવા છે? બધા નિયમથી સંગની પંચેન્દ્રિય છે. હમણાં લાસ્ટ વીકમાં ઓલું આઈપીસી કોમ્પિટિશન હતી, કોઈ આપણે પાર્લામાં મોડલ જોયું હતું નીચે? હા, કોણે કોણે જોયું? જોયું. આપણે સેના ઉપર મોડલ બનાવ્યું હતું 14 પ્રકારના જીવ સમાસ ઉપર. તો એમાં પંચેન્દ્રિય ક્યાં હતા? એકદમ ઉપર, આપણે ઉપરના લેવલ પર બનાવ્યું ને, એ પંચેન્દ્રિયમાં પણ બે ભેદ પાડ્યા, એક બાજુ સંગની અને એક બાજુ અસંગની. એના સિવાય જેટલા પણ નીચેના જીવો છે એ બધા અસંગની જીવો હોય છે. જો વિચાર કરો જીવોની સંખ્યા પ્રમાણે, અનંતા જીવો તો ક્યાં છે? નિગોદમાં છે. એ કેવા છે? બધા અસંગની છે. ત્યાંથી નીકળીને કોઈ જીવ બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પંચેન્દ્રિયમાં આવે છે. તેમાં બે, ત્રણ, ચાર ઇન્દ્રિય કેવા છે? એ પણ અસંગની છે. અને પંચેન્દ્રિયમાં જીવને બસ એક એવી શક્તિ ઉત્પન્ન થાય છે જેનાથી નિર્ણય કરી શકે. જો થોડું મનને પહેલા સમજવાની ટ્રાય કરીએ, એક દ્રવ્ય મન છે એની તો ચર્ચા કરશું. અત્યારના પહેલા મન એટલે ભાવ મન. એ મન એટલે શું? એને જરા ભાવવાસન કરવાની છે આપણે કોશિશ કરીએ. સમજો, આપણે મનુષ્યને તો વિચાર શક્તિ છે, આપણે સાચા ખોટાનો નિર્ણય કરી શકીએ. સમજો આપણે બીમાર પડ્યા તો બીમાર પડીએ તો અમુક વસ્તુ કરવા લાયક છે અને અમુક નથી, એટલું તો આપણને એક સામાન્ય ભાન આવે છે ને. જેવી રીતના સમજો તાવ આવ્યો તો વરસાદમાં નાવા જઈએ ન જઈએ? કેમ ન જઈએ? કેમ કે એટલો તો આપણી વિવેક શક્તિ છે કે એ નાવાથી, વરસાદમાં નાવાથી શરીર ભીંજાવાથી તાવ ઉલટો વધશે, એટલો આપણામાં સારા ખોટાનો નિર્ણય કરવાની શક્તિ છે ને. સમજો કોઈને ગળું ખરાબ હોય તો આઈસ્ક્રીમ આદિ ન ખાવું, એવો તો આપણે એક બેઝિક નિર્ણય છે ને. જો થોડુંક આપણે છે ને, મનુષ્ય એ બહુ ડેવલપ્ડ સંગની પંચેન્દ્રિય જીવો છે. હવે એનાથી થોડા લેસ ડેવલપ્ડ નો વિચાર કરીએ. આપણે પોપટ જોયા છે કોઈએ? પોપટ કેવા હોય? તમે એને કહો કે આ રિપીટ કરો તો શું કરે? એ રિપીટ કરે. કરે કે નહીં? જો એ રીતે વિચાર કરો કે ભૂખ લાગે તો ખાવાનું તો બધા જ જીવો પોતે, જેવી રીતના કીડીને એને સાકર તરફ જવું એને કોને શીખવાડ્યું? કોઈ નહીં. એમાં એને મનની જરૂરત છે? એ મનની જરૂરત વગર એ તો જે આપણા ઇન્દ્રિય જનિત દુઃખના ભાવ છે એની સામેની એ જીવની પ્રતિક્રિયા છે કે એ ભોજન તરફ જાય છે. ખ્યાલ આવે ને? જેવી રીતના મચ્છર છે તો એને લોહી પીવું એ કોણે એને શીખવ્યું? કોઈએ નહીં. એ જીવની એવી જ યોગ્યતા છે. ખ્યાલ આવ્યો કે? પણ હવે સમજો કે કોઈ આ ડેવલપ પ્રાણી, આપણે પોપટની વાત કરતા હતા, એ પોપટને તમે જે પ્રમાણે શીખાડો તો એ પ્રમાણે એ રિસ્પોન્ડ કરે છે ને. તો ત્યાં એને વિચાર શક્તિ છે કે આ વ્યક્તિ મારા માટે સારો છે. જેવી રીતના કૂતરાઓ હોય તો આ વ્યક્તિ મારો શેઠ છે કે મારો, જેવી રીતના આ મારો વ્યક્તિ છે, તો કેવો વિચાર કરીને એની પાસે પહોંચી જાય છે. અને કોઈ અન્ય, કોઈ અજાણ્યા વ્યક્તિ પાસે નથી જતું. એવી શક્તિ એ તિર્યંચમાં પણ છે કે નહીં? મતલબ પક્ષીઓ હોય, જે સ્પેશિયલી પેટ બર્ડ્સ હોય ને, એને તમે છોડી પણ દો ને તો એ ફરીને પાછા એ જ ઘરમાં આવે છે. આવે છે કે નહીં? કેમ કે ત્યાં એને કંઈક તો શક્તિ છે ને કે જો આ મારું ઘર છે, આ મારું ઘર છે અને અહીંયા મને હિત કરનાર લોકો છે. ખ્યાલ આવે છે કે નહીં? ભલે લૌકિકની વાત છે, મને લૌકિક હિત કરનાર લોકો છે. તો ત્યાં વિચાર કરવાની જે શક્તિ છે ને એ મન કહેવાય છે. ખ્યાલ આવ્યો? હવે થોડા હજી અંડર ડેવલપ લોકોમાં, જીવોમાં આપણે જોઈએ. જેવી રીતના સમજો કે કોઈ આ કીડી છે, કોકરોચ આદિ છે, એ બધા જીવો હોય, એને તમે એક ઓલા આપણે કોઈક કાગળમાં કે કંઈક લઈને અન્યત્ર મૂકી દો, તો એને કાંઈ એવું સેન્સ છે કે ના અહીંયાથી મારે પાછું અહીંયા જવાનું છે, કે આ મારા માટે આ મારી જગ્યા નથી, મારી જગ્યા આ છે, એવું એને સેન્સ છે? એને એવું સેન્સ નથી. એ તો જે એના નેચરલ રિએક્શન, જે એક્શન છે એની સામે રિએક્શન કરે છે. એને પાંચ ઇન્દ્રિયના જે દુઃખો છે એની સામે ભોજન આદિ ગોતવાના એના નેચરલ ઇમ્પલ્સીસ છે. પણ ત્યાં કોઈ સારા ખરાબનો વિચાર નથી. ખ્યાલ આવે છે? સોરી, હા, એક ડર લાગે છે. જો સંસારી જીવ જેટલા પણ છે ને એ બધા ભયથી પીડિત છે. હવે ના, ત્યાં જ્ઞાન કામ કરે છે. જો હું થોડુંક એને થોડું વિશ્લેષણ કરવાની કોશિશ કરીએ, જ્યાં ભય છે અથવા જ્યાં અતિ તીવ્ર કશાય છે ને ત્યાં સંઘની જીવો પણ અસંઘની જેવો બિહેવિયર કરે છે. જેવી રીતના કોઈ જીવને તીવ્ર કશાયના ભાવ હોય તો આત્મહત્યા આદિ કરી લે છે કે નહીં? તો એ પોતાના હિતનું કાર્ય છે કે અહિતનું કાર્ય છે? અહિતનું કાર્ય છે. તો ત્યાં મન છે છતાં આવું કરે છે કે નહીં? તો એ અતિ તીવ્ર કશાયમાં જીવ જાણે અસંઘની જેવું જ બિહેવિયર કરે છે. તમે ઘણીવાર જોયું હશે ક્યાંક ટીવીમાં કે ક્યાંક, આપણે તો હવે ગામડાના લોકો નથી, બાકી ગામડાના જીવો હોય તો જે અમુક ગાય ભેંસ આદિ જ્યારે એને કંઈક તીવ્ર ક્રોધ કે કંઈક આવે, આપણે સ્ટોરીમાં વાંચ્યું ને કે હાથી ગાંડો થઈ ગયો, હાથી ગાંડો થઈ ગયો તો નગરનું બધું ડિસ્ટ્રોય કરવા માંડે છે. તો ત્યાં મનુષ્ય હોય તો એને કચડી નાખે, અથવા કોઈ પ્રોપર્ટી એટલે કોઈ બિલ્ડિંગ આદિ તોડી નાખે, ઝાડ ઉખેડી નાખે, એ કાંઈ હાથીનો નોર્મલ સ્વભાવ નથી. નોર્મલ કોઈ કશાય મંદ કશાય જીવ હોય હાથી આદિ, તો હાથી તો સંઘની પંચેન્દ્રિય છે, તો ત્યાં એ આવા કાર્ય કરતો નથી. ખ્યાલ આવે છે? પણ અતિ તીવ્ર કશાયમાં એ સંઘનીપણું પણ જાણે વિચાર, જીવ વિચાર કરતો નથી ત્યાં. ખ્યાલ આવે? પણ આ જે આપણે ઉદાહરણની વાત કરી કે પાણી આદિ છે અને ત્યાંથી એ જીવ બચવા માંગે છે, કેમ કે ત્યાં એને એનું ભય છે. એ તો એના નેચરલ રિએક્શન છે કે હું પાણીમાં પડીશ એટલે મારું મૃત્યુ થઈ જશે. ત્યાં એને મનની જરૂરત નથી, એ તો એનું નેચરલ. જેવી રીતના માછલી છે તો માછલીને પાણીમાંથી બહાર કાઢો તો મરી જાય, એ એનો નેચરલ સ્વભાવ છે કે પાણીમાં જ જીવે છે. માછલીમાં પણ બે જીવ હોય, સંઘની અસંઘની. પણ એમાં એને પાણીમાંથી બહાર કાઢો અને તરફડે તો ત્યાં એને ક્યાંક તો અનુભવ થાય છે કે હું તરફડું છું, તો એની સામેનું એનું રિએક્શન શું છે? કે પાછું બહાર એ પાણીમાં વહી જાય છે. તો એ મનનું કાર્ય નથી. મનનું કાર્ય શું છે? કે સારા ખરાબનો નિર્ણય કરવો, વિચાર કરી. ખ્યાલ આવે છે કે નહીં? તો આપણે કોની વાત કરતા હતા? આ પોપટ આદિ જીવો છે, અથવા એનાથી પણ જે, હવે એક બીજું ઉદાહરણ લઈએ, અમુક હરણો હોય છે, સ્પેશિયલી જે યુએસ આદિ કોઈ બીજી કન્ટ્રીઝમાં જેને ડ્રાઈવ કર્યું હોય તો તમને ખ્યાલ હશે, ત્યાં હરણો તો ઘણી જગ્યાએ તમે જંગલમાંથી ડ્રાઈવ કરતા હો ને, અથવા એવા સુમસાન એરિયામાં, તો ત્યાં હરણનો સાઇન બનાવ્યો રસ્તા પર. કોઈએ જોયું છે? હા, જોયું છે ને આપણે. જેવી રીતના આપણે અહીંયા તમે જતા હો તો સ્કૂલ હોય તો નાના છોકરાઓનું એક બોર્ડ બનાવ્યું હોય ને કે અહીંયાથી સ્કૂલ છે એટલે તમે સ્લો ચલાવો, એવી રીતના ત્યાં હાઈવેઝ ઉપર હરણના સાઇન બનાવ્યા હોય કે અહીંયા કોઈ હરણ આવી જશે તો તમે ધ્યાનથી ગાડી ચલાવજો. તો આ જે હરણો છે એ રસ્તા પર આવી જાય, ત્યાંના ઘણા ઓકેઝન એવા ઘણા ઇન્સિડન્ટ્સ છે કે હરણો રસ્તા પર આવી જાય, ત્યાં ગાડીની લાઇટ જોઈને અંજાઈ જાય અને એને ત્યાં વિચાર શક્તિ નથી કે હવે મારે શું કરવું, હટે નહીં, જોવે છે ગાડી પાસ આવે છે પણ હટે નહીં રસ્તા પરથી અને ગાડી આવીને એક્સિડન્ટ થઈ જાય.
ख्याल आए
तो त्या ए हरणों आदि ने ए विचार करने शक्ति नहीं जुए चे। गाड़ी आए एमने ज्ञान थाय आ चक्षु इंद्रिय द्वारा पण त्या साचा खोटा नो विचार करने शक्ति नहीं एक्सिडेंट में मृत्यु पावे ख्याल आए तो जो मन नु कार्य शू आप त्या मन नु कार्य शू क्या पांच इंद्रिय थी जे ज्ञान थयु जो मति ज्ञान नु कार्य शू कि पांच इंद्रिय अने मन द्वारा फक्त ज्ञान कर आप कहीं जोयू कहीं सांभळ्यू बस एटलो जे अवाज आव्यो एटलू कार्य मति ज्ञान एना पछीनु कार्य शुद्ध ज्ञान बराबर ए जे जाण्यो ए जाण्या पर विशेष विचार करो कि आ वस्तु मारा माटे कार्यकारी छे के नथी साची सारी छे के खोटी छे आ शू छे कोई आपने बूम पाड़े छे कि घंट नो अवाज छे कि गाड़ी नो ऑन छे ए बधु डिसाइड करवो ए शुद्ध ज्ञान नु कार्य छे ख्याल आव्यो के नहीं तो आ मन ए मति ज्ञान छे के शुद्ध ज्ञान छे भाव मन ए शुद्ध ज्ञान नी एक पर्याय छे ख्याल आव्यो के नहीं ख्याल आवे छे जो मति ज्ञान द्वारा विचारो थवा अने एना पर पछी शुद्ध ज्ञान नु विशेष चिंतन मनन थव के सारू छे खोटू छे साचू छे आदि आदि तो ये भाव मन नु कार्य छे आ ख्याल आवे छे के नहीं थोड़ू ફરીથી કહો
નિગોદના જીવ છે એટલું અશુભ ભાવ કેવી રીતે
હા પ્રશ્ન છે કે નિગોદના જીવ તો અસંગની છે તો શુભ અશુભ ભાવ કેવી રીતના કરે છે જો વિશ્વના દરેક જીવો શુભ અશુભ ભાવ તો કરે જ છે કેમ કે જો ન કરે તો વિતરાગી થઈ જાય અને તો જીનેન્દ્ર ભગવાન થઈ જાય ખ્યાલ આવ્યો કે નહીં એટલે એ શુભ અશુભ ભાવ કરવા માટે મનની જરૂરત નથી એ શુભ અશુભ ભાવો તો એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધીના બધા જ જીવો કરે છે જે સંસારી છે તે જે એટલે હજી ભગવાન નથી છદમસ્ત જે બધા શુભ શુભ ભાવોમાં પડ્યા છે તો જેવી રીતના વૃક્ષ છે વૃક્ષ છે હવે એને સમજો તીવ્ર હવા આવી અને વૃક્ષના પાંદડા જે આખા હલી ગયા તો આપણો આંગળો કોઈ એટલો હલાવી નાખે આમ આખા ઊંડા કરી નાખે તો ફીલ તો થાય છે ને આપણને જ્ઞાન તો છે ને ત્યાં સ્પર્શેન્દ્રિયનું એ સ્પર્શેન્દ્રિયનું જે જ્ઞાન છે તો એની સાથે ત્યાં મિથ્યા માન્યતા પણ છે કે આ સારું છે કે ખરાબ છે આ મને થયું આ શરીરમાં પોતાપણું તો છે ને ત્યાં તો આ મને થયું અને આ જે મને જ્ઞાન છે દુઃખદાયક છે એમ ત્યાં ભાવ છે માટે એને ત્યાં દુઃખ એને ત્યાં દુઃખના ભાવ અથવા રાગ દ્વેષના ભાવ થાય છે એ દરેકે દરેક જીવને થાય છે આપણે કહીએ ને કે વૃક્ષને તમે આપણે પાંદડા ન તોડવા કેમ ન તોડવા જો એમને સુખ દુઃખના ભાવ થતા જ ન હોય તો એ નિર્જીવ જેવું છે ને તો એને શું દુઃખ છે પણ ત્યાં એને એ જીવને સ્પર્શેન્દ્રિયનું દુઃખ છે અને સ્પર્શેન્દ્રિયના દુઃખમાં એ શુભ અશુભ ભાવો કરે એ અશુભ ભાવમાં છે બિચારા મેજોરિટી તો અશુભ ભાવમાં જ છે પણ ત્યાં કંઈક એવા શુભ પરિણામ થાય છે તો એકેન્દ્રિયમાંથી નીકળીને ત્રસ્ત પર્યાયમાં આવે છે જ્ઞાન કામ કરે છે ને દરેક જીવનું જ્ઞાન કામ કરે જ છે દરેક જીવને જ્ઞાન જો ન હોય તો જીવ કેવી રીતના રહે એટલે જ્ઞાન તો બધે જ છે જ્ઞાન છે તો ત્યાં એ જાતનું સેન્સેશન છે સેન્સેશન છે તો એ જાતનું દુઃખ છે આપણે કહીએ ને કે આપણે સુઈ ગયા હોય કે કોમામાં હોય તો મેડિકલ સાયન્સ શું કે ભાઈ આમને કાંઈ હવે કાંઈ દુઃખ નથી તમે એને ચીટીઓ ભરો કે એને ગમે તે કરો એને કાંઈ સેન્સેશન નથી એમને દુઃખ નથી એવું નથી સંઘની પંચેન્દ્રિય જીવ છે તો ત્યાં એને એ જાતનું સેન્સેશન છે તો એને એ જાતનું દુઃખ પણ છે એના દુઃખની રિસ્પોન્સમાં એ કાંઈ વ્યક્તતા કરી શકતા નથી ખ્યાલ આવે ને એ દુઃખના રિસ્પોન્સમાં એ જીવ કાંઈ રિસ્પોન્ડ કરી શકતો નથી કેમકે એ જાતનો એ જીવની જ્ઞાનની હીનતા છે પણ જ્યાં ફીલ તો થાય છે ખ્યાલ આવ્યો કે તો જો આ ફરીથી આપણે ટોપિક શું ચાલે છે જીવ બે પ્રકારના છે સંઘની અને અસંઘની એમાં આપણે સંઘની જીવમાં મનનું કાર્ય શું છે એ આપણે થોડું જોયું મનનું કાર્ય શું છે સારા ખરાબનો નિર્ણય કરો સાચા ખોટાનો નિર્ણય કરો હવે સમજો આપણી વાત કરીએ થોડી મનુષ્ય જે જીવ મિથ્યા દ્રષ્ટિ છે મિથ્યા દ્રષ્ટિ જીવ છે તો એને બહિરંગ જે બહારના પદાર્થો છે એમાં જ અમુક સારા છે અને અમુક ખરાબ છે બે ભેદ પાડી દીધા છે. આ વસ્તુ મને ભાવે છે, આ વસ્તુ મને નથી ભાવતી. જેવી રીતના એસીની ઠંડી હવા સારી અને ઉનાળાની ગરમી ખરાબ, આ જાતના ભેદ કોણે પાડ્યા? આ જાતના ભેદ વિશ્વમાં છે? વિશ્વમાં નથી. વિશ્વમાં તો બધા જ્ઞાનના જ્ઞેય છે, ખ્યાલ આવે ને? એ એક જાતનું જ્ઞાન જ્ઞાન છે. પણ એ જ્ઞાનમાં આ સારું ને ખરાબ એ ભેદ કોણે પાડ્યા છે? એ જીવે પાડ્યા. એ જીવના શ્રદ્ધા કોણની વિકારી પડી જાય, ખ્યાલ આવ્યો? શ્રદ્ધામાં સાચી એટલે મિથ્યા માન્યતા એ જાતની એ ત્યાં પડેલી છે. હવે એ જાતની મિથ્યા માન્યતામાં જીવને જયારે જ્ઞાન થાય છે તો એ જ્ઞાનમાં ત્યાં મન એ જાતનું કાર્ય કરે છે કે મન એ જ્ઞાનને શ્રદ્ધા સાથે કોરિલેટ કરે છે, ખ્યાલ આવે કે નહીં? મન શું કાર્ય કરે છે કે જો આ ઠંડી હવા આવી ને તો ઠંડી હવાનું જ્ઞાન થયું ત્યાં શ્રદ્ધામાં પડેલું છે કે હા આ સારું છે, તો મને એ કોરિલેશન કર્યું અને કીધું કે હા સરસ, મજા આવી, બહુ સરસ છે, ખ્યાલ આવે છે કે નહીં? તો મને ત્યાં શું નિર્ણય કર્યો કે આ મારા માટે સારું છે. જો મિથ્યા દ્રષ્ટિને પણ મન કાર્યકારી તો છે ને, કંઈક તો કામ કરે છે કે નહીં? કે ખાલી સમ્યક દ્રષ્ટિને અથવા જે પુરુષાર્થ કરતા હોય સાધક જીવ એને જ કામ કરે છે, મિથ્યા દ્રષ્ટિને આ રીતે કામ કરે છે કે મિથ્યા માન્યતામાં જ્યાં સારું એવી પરિભાષા છે તો ત્યાં એને સારું લગાવું લાગે છે. હવે મને કહો, આપણે બધા મનુષ્ય એને ગટરમાંથી આપણને કંઈક ખાવાનું કે તો આપણે ખાઈ શકીએ? કેમ ન ખાઈ શકીએ? જેવી રીતના ઓલું પીગ હોય ને, ડુક્કર, પીગ એ તો ત્યાં ગટરમાં જ રહે છે અને એ તો ત્યાંના જ પદાર્થ ખાય છે. અચ્છા, એ ગટરની પાણીમાં માછલીઓ હોય કે નહીં? તો એ તો ત્યાંના એ પદાર્થો ખાય છે કે નહીં? તો શું એ ખાવા લાયક નથી? જો આપણે જે જમવાનું જમીએ છે ઇવેન્ચ્યુઅલી એ પણ પૂતગલના પરમાણુઓ છે અને એ પણ પૂતગલના પરમાણુઓ છે, તો પૂતગલ પૂતગલમાં શું ફરક? બધા સમાન છે ને પરમાણુની દ્રષ્ટિએ, બધા પૂતગલ સમાન છે, પણ ત્યાં આપણો નિર્ણય શું છે? આવું ક્યાં થોડી ખવાય? એ આપણો નિર્ણય છે શ્રદ્ધામાં, ખ્યાલ આવે છે કે નહીં? હવે તમને એ વસ્તુ આપી દીધી હોય તો આપણે ખાઈ શકીએ ના ખાઈ શકીએ, ખ્યાલ આવે છે કે નહીં? તો મનનું કાર્ય શું છે ત્યાં? કે આ ખરાબ છે નિર્ણય કરવો એ મનનું કાર્ય છે, ખ્યાલ આવે ને? હવે કોઈ સાધક જીવની વાત કરીએ અથવા સમ્યક દ્રષ્ટિ ધર્માત્માની વાત કરીએ, સમજો કોઈ સાધક જીવ હોય. હવે પૂજ્ય ગુરુદેવશ્રીને આપણે રોજ જમવામાં શું પીરસતા હતા? રોજ દૂધીનું શાક. આપણને કોઈ રોજ દૂધીનું શાક આપે તો આપણે અહીંયા પરિભાષા શું છે? દૂધીનું શાક એટલે સાવ બોરિંગ. આ તો ઓબ્જેક્શન, અઠવાડિયે એકવાર મળે તો બી ઓબ્જેક્શન છે, કેમ કે આપણી પરિભાષા શું છે? આ સાવ બોરિંગ છે. તો ત્યાં મનનું કાર્ય શું છે? કે એ જ્ઞાન થયું. હવે દૂધીના શાકનો જે સ્વાદ છે એ તો એવો જ છે ને જેવો ગુરુદેવને આવે છે એવો જ આપણને આવે છે કે નહીં? કેમ કે એ પદાર્થનું જ્ઞાન તો સેમ છે. જ્ઞાનમાં ક્યારે રાગ દ્વેષના ભાવ, એટલે જ્ઞાનનું જાણવું એ ક્યારે બાયસ્ડ નથી, એનું તો જે કામ છે એ છે. પણ ત્યાં આ જીવે સંસારી જીવે ત્યાં શું ભેદ પાડ્યા? આ સારું જ છે કે આ ખરાબ છે? અને જે જ્ઞાની ધર્માત્મા છે ત્યાં શું ભેદ પાડે છે? કે ભાઈ આ તો જ્ઞાનનું જ્ઞેય છે, આ પેટ ભરવા માટે ખાવું છે, ગમે તે ખાવ ને, જ્યાં સુધી એ અચિત વસ્તુ છે ખાવા લાયક છે ત્યાં સુધી ખાઓ, પેટ ભરો, શું ફરક પડે? મારું કાર્ય શું છે? કે જ્ઞાની ધર્માત્મા પોતાનું કાર્ય, પોતાનું મન ક્યાં લગાવે છે? પોતાના આત્માના નિર્ણયમાં એ મન લગાવે છે, ખ્યાલ આવ્યો કે નહીં? તો જો આપણું એટલે જે મિથ્યા દ્રષ્ટિ જીવનું મન ક્યાં લાગે છે ને સમ્યક દ્રષ્ટિ જીવનું મન ક્યાં લાગે છે, એ ખાલી એની દિશામાં ફરક છે, દિશાના ફરકથી દશામાં ફરક પડે છે, ખ્યાલ આવે કે નહીં? જો થોડું આગળ વાંચીએ, આપણે શું જોયું અત્યાર સુધી? કે જે મનુષ્ય તિર્યં છે અને નારકી એ સંઘની પંચેન્દ્રિય જ છે, અને બાકીના સોરી મનુષ્ય નારકી અને દેવ એ સંઘની પંચેન્દ્રિય જ છે, અને અસંઘની કેમાં હોય છે તિર્યંશમાં બંને પ્રકારના જીવ હોય છે. જો આગળ વાંચે સેકન્ડ પોઈન્ટ, મનવાળા સંઘની જીવો સત્ય અસત્યનો વિવેક કરી શકે છે. સત્ય અસત્યનો વિવેક કરવો એ મનનું કાર્ય છે. હવે જો આગળ, મન બે પ્રકારના છે, દ્રવ્ય મન અને ભાવ મન. હવે જો દ્રવ્ય મન ઉપર આવીએ છીએ, ભાવ દ્રવ્ય મન અને ભાવ મન, ઉદગલ દ્રવ્યના મનોવર્ગણા સ્કંદોનું આઠ પાખડીવાળા કમળના આકારનું મન હૃદય સ્થાનમાં હોય છે. કોઈએ બાયપાસ સર્જરી કરાવી છે અહીંયા? હા કરાવી છે અનિલભાઈ? કઈ આમ ગોત્યું તો કઈ નીકળ્યું કે નહીં અંદરથી? અંદર જ્યાં બધું કમળની પાખડીવાળું મન એ ડોક્ટરે ખોલ્યું અને પાછું સીવ્યું એમાં કઈ પડી નથી ગયું? હા જો આ જે મનોવર્ગણા જે કીધું ને એ મનોવર્ગણાના પુદ્ગલ પરમાણુ અત્યંત સૂક્ષ્મ હોય છે, એ આ નરી આંખે દેખાતા નથી. જેવી રીતના આ આંખ આ કાન એ પણ આપણા ઇન્દ્રિય છે ને, આંખ કાન એ પણ ઇન્દ્રિય છે, તો એ ઔદારિક એટલે આહાર વર્ગણાથી બનેલા છે, ઔદારિક શરીરના ભાવો છે. પણ જે મન છે એ મનોવર્ગણાથી બનેલું છે અને બહુ સૂક્ષ્મ હોય છે. જેવી રીતના જો આ શરીર સોલિડ છે એમાં પછી લિક્વિડ આપણે જોઈએ તો અંદર લોહી પાણી આદિ બધું લિક્વિડ છે, તો લિક્વિડની ડેન્સિટી ઓછી હોય ને સોલિડ કરતા. એના પછી ગેસ હોય, હવામાં બધે ગેસ છે, એર એની ડેન્સિટી હજી ઓછી હોય. હવે ડેન્સિટી તો આપણે એક સાયન્સથી સમજાવવાનો શબ્દ છે, ઇટ ઇઝ નોટ ધ કરેક્ટ વે ઓફ એક્સપ્લેનિંગ, પણ એ સમજો એ પૂતગલના સ્કંધો જે છે એ સૂક્ષ્મ સૂક્ષ્મ થતા જાય છે, સોલિડથી લિક્વિડથી ગેસ. હવે ગેસમાં પણ જો બે પ્રકારના ગેસ છે એટલે બે પ્રકારના વાયુના પૂતગલો છે. એક છે પ્રકાશ, પ્રકાશ આંખેથી દેખાય છે, દેખાય છે કે નહીં? તો એ થોડા સ્થૂળ છે, પણ અવાજ અવાજ આંખેથી દેખાતો નથી, અન્ય ઇન્દ્રિયથી જણાય. સુગંધ એ સુગંધ અન્ય ઇન્દ્રિયોથી જણાય છે ને, તો ત્યાં કોઈ તો પરમાણુ છે ને પૂતગલના, તો એ પ્રકાશ કરતા પણ વધારે સૂક્ષ્મ છે. ખ્યાલ આવ્યો કે નહીં? અચ્છા, એ સુગંધ આદિ તો પણ પાંચ ઇન્દ્રિયથી જણાય છે, અવાજ છે સુગંધ આદિ છે. એનાથી સૂક્ષ્મ જુઓ તો કર્મવર્ગણા આદિ છે, એ કોઈનાથી જણાતા નથી, પાંચ ઇન્દ્રિયથી પકડી શકાતા નથી. કોઈ માઇક્રોસ્કોપ કે ગમે તે ઇન્સ્ટ્રુમેન્ટ લઈ આવો ને સાયન્ટિફિક, એનાથી પકડી શકાતા નથી, એટલા સૂક્ષ્મ હોય છે. એવી રીતના મનોવર્ગણાના પરમાણુ પણ એટલા સૂક્ષ્મ છે. એ મનોવર્ગણાના પરમાણુઓથી અહીંયા એક હૃદય સ્થાનમાં આઠ પાખડીવાળા કમળના આકાર, જેવી રીતના આપણું અહીંયા આંખ કેવી છે તો ઓવલ કે ગોળ આકાર કહી શકો ને, એવી રીતના અહીંયા હૃદય એક કમળના આકારનું એક દ્રવ્ય મન કરીને એક ઇન્દ્રિય છે, એ પણ શરીરનો જ ભાગ છે, પણ એ અહીંયા સિચ્યુએટેડ છે. જો આગળ, સૂક્ષ્મ પૂતગલ સ્કંદ હોવાથી ઇન્દ્રિય ગ્રાહ્ય નથી. ખ્યાલ આવ્યો? આત્માની ખાસ પ્રકારની વિશુદ્ધિ તે ભાવમાં છે. આ ખાસ પ્રકારની વિશુદ્ધિ એટલે જે હમણાં આપણે પાંચ ભાવમાં ક્ષાયોક્ષમ ભાવ જોઈને આવ્યા ને, એટલે જ્ઞાનનો ઉઘાડ, આત્માના એ પ્રકારના જ્ઞાનનો ઉઘાડ, એને અહીંયા ભાવમન કહેવામાં આવે છે. તે વડે જીવ શિક્ષા લેવા, ક્રિયા અને અથવા કૃત્ય સમજવા, ઉપદેશ તથા આલાપ એટલે રિસાઇટેશન માટે લાયક છે. તમે પોપટને કંઈ કહો અને સામે જવાબ આપે છે ને, તો એ લાયકાત એનામાં કેવી રીતના આવી? કેમ કે એનામાં મન છે. ખ્યાલ આવ્યો? તેના માટે તે લાયક છે, તેના નામથી બોલાવતા તે પાસે આવે છે. કોઈ વ્યક્તિને નામથી બોલાવો અને પાસે આવે એટલે એને ત્યાં સમજણ છે ને, ત્યાં મને બોલાવે, તો એ પ્રકારની સમજણ એ ભાવમનનું કાર્ય છે. જો આગળ, હિતમાં પ્રવર્તવાની અથવા અહિતથી દૂર રહેવાની શિક્ષા જે ગ્રહણ કરે છે તે સંઘની છે, અને હિત અહિતની શિક્ષા ક્રિયા ઉદ્દેશ વગેરે જે ગ્રહણ નથી કરતા તે અસંઘની છે. બરાબર? હવે જો આગળ, આ સમજવા લાયક છે કે નવો વિષય છે. નૌ ઇન્દ્રિયાવરણના ક્ષયોક્ષમ સહિત અંગુલના અસંખ્યાત્મક ભાગ જેટલા આત્મપ્રદેશો ભાવમન છે. આ શું કે છે? પહેલા તો અંગુલનો અસંખ્યાત્મક ભાગ એટલે શું છે? જો આ આપણી આંગળી છે ને, એમાં આપણે જે ટેરવા હોય ને, આપણે એક બે ત્રણ, એમાં આજે ફર્સ્ટ એક ઇંચ જેટલો એક એરિયા છે, એટલી સ્ટ્રેટ લાઇન બનાવો. સ્ટ્રેટ લાઇન એટલે એક ઇંચ જેટલી સ્ટ્રેટ લાઇન થાય ને, લગભગ મોરલેસ. બધાની આંગળી નાની મોટી હોય તો થોડો નાનો મોટો થાય, પણ જેટલું થાય એને અંગુલ કહેવામાં આવે છે. એટલા આત્મ પ્રદેશો, સોરી, એટલા આકાશના પ્રદેશો, એક લાઇનમાં જેટલા એ લાઇનમાં જેટલા આકાશના પ્રદેશ આવે એને અંગુલ કહેવાય. હવે એનો હાફ પાર્ટ કરો તો કેટલું થાય? હાફ ઇંચ જેટલું થાય ને, એનો હાફ પાર્ટ કરો. અચ્છા, એનો વન ફોર્થ પાર્ટ કરો તો કેટલું થાય? પાંચ એટલું થાય. વન ટેન્થ કરો તો કેટલું થાય? નાનું નાનું થતું જાય ને. એવી રીતના એનો અસંખ્યાત્મક ભાગ કરો તો કેટલું થાય? કેટલો સ્મોલ એરિયા થાય છે કે નહીં? એટલો સ્મોલ એરિયા અહીંયા હૃદય સ્થાનમાં સેન્સિટિવ છે, જેનાથી એ ભાવ મન કાર્ય કરે છે. જો આપણી દરેક ઇન્દ્રિય છે ને, એ દરેક ઇન્દ્રિય, આ તો દ્રવ્ય ઇન્દ્રિય છે, આ તો પુદ્ગલ છે, પણ ત્યાં રહેલા આકાશના પ્રદેશોમાં એ પ્રકારના જ્ઞાનનો ઉઘાડ છે. જેવી રીતના જોવાનું કાર્ય થાય છે, તો અહીંયા પાછળ જે રેટિનાનો એરિયા છે ને, એ રેટિનામાં પણ એક બહુ નાનો પોર્શન, એમ કહો અસંખ્યાત્મક ભાગ, એટલા જ આત્મપ્રદેશોથી આંખેથી જોવાની શક્તિ છે. એ પ્રદેશો ફિક્સ છે, પણ ત્યાંના આત્મપ્રદેશો ફર્યા કરે છે. જેવી રીતના આપણા આખા શરીરમાં આત્મપ્રદેશો ફર્યા કરે છે. એવું સાંભળ્યું હશે ને ક્યારેક કે વચમાંના આઠ પ્રદેશો સ્થિર છે, બાકીના પ્રદેશો ફરે છે. તો જે પણ આત્મપ્રદેશો એ એરિયામાં આવે, તો એ એરિયામાં જ ક્ષયોક્ષમનો ઉઘાડ છે. આપણા શાસ્ત્રમાં એ પણ વર્ણન છે કે એ એરિયાના શેપ કેવા છે. ખ્યાલ આવે ને? જેવી રીતના એ રેટિનાનો એરિયા છે, એ ગોળ છે. પછી જેવી રીતના આપણે ટેસ્ટ, તો આ જીભ છે ને, એ જીભમાં બે બાજુ તમે પાછળ જતા જાઓ, આપણી છેલ્લી દાઢ જે હોય એની નીચે અંદર, ત્યાં જે બે પ્રદેશો છે, એ બે એરિયામાં આપણો સેન્સ ઓફ ટેસ્ટ છે. ખ્યાલ આવે છે? ક્યારેક એક્સપેરિમેન્ટ કરી જોજો. અચ્છા, સાંભળવામાં આ કાન છે આપણે બહાર, એનાથી તમે અંદર જતા જાઓ તો જે પડદાનો એરિયા આવે ને, તો એ પડદાના એરિયામાં મગના દાણા જેટલા શેપનો, ત્યાં સાંભળવાના આત્મપ્રદેશોનો ક્ષયોક્ષમ ત્યાં ઉઘાડ છે. સ્પર્શનો આખા શરીરમાં છે, સ્પર્શનો આખા શરીરમાં છે, બરાબર? સ્પર્શ, રસ, ગંધ. હવે ગંધમાં પણ એવું આખું વર્ણન આવે છે. ખ્યાલ આવે ને? તો એ જે આત્મપ્રદેશો છે, તો એ ઇન્દ્રિય રૂપ જ્ઞાનનું ગ્રહણ એ આત્મપ્રદેશોના માધ્યમથી આત્માને થાય. જો જ્ઞાન તો આખા આત્માને થાય છે, કેમકે જ્ઞાન ગુણ ખાલી એ એરિયામાં છે એવું નથી. જ્ઞાન ગુણ ક્યાં છે? આત્માના સર્વ ભાગમાં અને એની સર્વ અવસ્થામાં. પરિભાષા આવે છે ને? તો જ્ઞાન તો આખા આત્માને થાય છે, પણ એનો ઉઘાડ એ એરિયામાં છે એમ કહેવામાં આવે છે. તો એવી રીતના ભાવ મન એટલે વિચાર કરવાની શક્તિ એ ક્યાં છે? તો અહીંયા હૃદય સ્થાનમાં એ અંગુલના અસંખ્યાત્મા ભાગનો એ આત્મપ્રદેશોનો એ ઉઘાડ છે. ખ્યાલ આવ્યો કે નહીં? જો, તો એ જે પ્રદેશો છે એટલે ત્યાં જે ઉઘાડ છે, ત્યાં કર્મનું આવરણ કયું છે? જેવી રીતના આપણા જ્ઞાન ઉપર કેવળ જ્ઞાનનું આવરણ છે, તો કેવળ જ્ઞાન આપણને પ્રગટ નથી. મતિશુદ્ધ જ્ઞાનાવરણ છે ને, તો મતિશુદ્ધ જ્ઞાનાવરણનો ક્ષયોક્ષમ છે એટલે એનો ઉઘાડ છે. પાર્શિયલ ઉગાડ છે અને પાર્શિયલ ઢંકાયેલું છે. આપણે કહીએ ને ક્ષય ઉપશમ, તો જેટલો ઉઘાડ છે એટલું જ્ઞાન અવેલેબલ છે, અને જેટલો ઉઘાડ નથી તો એટલું જ્ઞાન ઢંકાયેલું છે. આપણે ક્ષયોક્ષમમાં ઓલું પંખાના રેગ્યુલેટરનું એક્ઝામ્પલ લીધું હતું, યાદ છે કે નહીં? તો તમે જેટલો નંબર એનો ફરાવો તો એટલી સ્પીડ વધે છે. હવે જેટલી સ્પીડ તમે રાખી, સમજો બે પોઈન્ટ ઉપર રાખી છે, તો બાકીના ત્રણ પોઈન્ટ નથી ને, બાકીના ત્રણ પોઈન્ટ પંખો બંધ છે ઇનવે ફૂલ સ્પીડ નથી તો એટલો ઓછો છે. ખ્યાલ આવે ને? આપણા જ્ઞાનનો ફૂલ ઉઘાડ કેટલો કે કેવળ જ્ઞાન જેટલો, તો એમાં જેટલો બંધ તમે રાખો તો એટલો પ્રેઝન્ટ જ્ઞાનનો ઉઘાડ છે અને જેટલો બંધ છે એટલો બંધ છે. ખ્યાલ આવ્યો છે ને? તો એને કહેવાય ક્ષયોક્ષમ. તો એ ક્ષયોક્ષમમાં કોઈ કર્મનું આવરણ હોય તો એ બંધ હોય ને. તો જેવી રીતના ચક્ષુ ઇન્દ્રિય છે એનાથી થતું જે જ્ઞાન મતિશુદ્ધ જ્ઞાન, તેમાં આવરણ કયું કહેવાય? તો મતિ જ્ઞાન આવરણ અને શુદ્ધ જ્ઞાન આવરણ, બરાબર. એમાં એક ઇન્દ્રિય જ્ઞાનાવરણ પણ કહેવામાં આવે છે. એ કહેવાની પદ્ધતિ છે કેમ કે ઇન્દ્રિય જ્ઞાનને આવરણ કરે છે. એવી જ રીતે આ મન છે એને નો ઇન્દ્રિય કહેવાય છે. મનને શું કહેવાય છે? નો ઇન્દ્રિય. કેમ કે પાંચ ઇન્દ્રિય નથી, કંઈક અન્ય છે એટલે એને કહેવાય નો ઇન્દ્રિય. તો નો ઇન્દ્રિય પર આવરણ એને કહેવાય નો ઇન્દ્રિયાવરણ. ખ્યાલ આવ્યો કે નહીં? આ કંઈક નવા શબ્દો સાંભળ્યા ને? તો આપણે વોકેબ્યુલરી ડેવલપ કરીએ ને તો જો શું કહે છે, નો ઇન્દ્રિયાવરણના ક્ષયોક્ષમ સહિત, એટલે કે આ મન ઉપર જે આવરણ છે એનો જેટલો ક્ષયોક્ષમ. દરેક જણના મનથી વિચાર કરવાની શક્તિ જુદી જુદી હોય છે. કોઈની વધારે હોય, કોઈની ઓછી હોય. જેવી રીતના આંખથી જોવાની શક્તિ જુદી જુદી હોય ને, એવી રીતના મનથી વિચાર કરવાની શક્તિ પણ જુદી જુદી હોય. તો એનો ક્ષયોક્ષમ સહિત અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલા આત્મપ્રદેશો ભાવમન છે. સંઘની જીવોને ભાવમનને લાયક નિમિત્ત રૂપે વીર્યાંતરાય તથા મન નો ઇન્દ્રિયાવરણ નામના જ્ઞાનાવરણ કર્મનો ક્ષયોક્ષમ સ્વયં હોય છે. જ્યાં જ્યાં જ્ઞાન કામ કરે છે ને, જ્ઞાનથી જ જાણવાની શક્તિ છે, તો ત્યાં બે કર્મનું નિમિત્ત આવે છે. એક તો જ્ઞાનાવરણ અને એક વીર્યાંતરાય. વીર્ય ગુણનું કામ શું છે? પુરુષાર્થ એટલે શું? એનું કાર્ય શું છે? સ્વભાવની પર્યાયમાં રચના કરવું એને વીર્ય ગુણનું કાર્ય કહેવાય છે. પુરુષાર્થ એટલે શું? જેવો સ્વભાવ છે એવી પર્યાયમાં પ્રગટતા થવી એને પુરુષાર્થ કહેવાય છે, બરાબર. તો જેવો જ્ઞાન ગુણ છે એવી જ્ઞાન પર્યાયમાં વ્યક્તતા થવી એ વીર્ય ગુણનું કાર્ય છે. જો વીર્ય ગુણથી જાણવાનું જે કાર્ય, સોરી, જ્ઞાન ગુણથી જાણવાનું જે કાર્ય થાય છે એમાં કાર્ય તો જ્ઞાન ગુણનું જ છે, પણ એ જ્ઞાન ગુણને શક્તિ પ્રોવાઈડ કરનાર, બળ પ્રોવાઈડ કરનાર કોણ છે? વીર્ય છે. તો ઓલવેઝ જે જાણવાની શક્તિ આવે એમાં બે કર્મનું નિમિત્ત આવે, જ્ઞાનાવરણ અને વીર્યાંતર. તો અહીંયા મનથી જાણવાની જે શક્તિ છે એમાં કયા બે કર્મ આવ્યા? નો ઇન્દ્રિયાવરણ અને વીર્યાંતર. ખ્યાલ આવે? નો ઇન્દ્રિયાવરણ એટલે એક પ્રકારનું જ્ઞાનાવરણ, બરાબર. જો આગળ દ્રવ્ય મન જડ પૂતગલ છે તે પૂતગલ વિપાકી કર્મના ઉદયના ફળ છે. હવે આ પૂતગલ વિપાકી શું છે? કોઈને ખબર છે જીવ વિપાકી ને પૂતગલ વિપાકી, આનો શું મતલબ? સાંભળ્યા છે કે શબ્દ નથી સાંભળ્યા? કોને સાંભળ્યા છે? વેરી ગુડ. જે કર્મનો ઉદય ક્યાં આવે? જીવમાં આવે એને શું કહેવાય? જીવ વિપાકી કર્મ. અને જે કર્મનો ઉદય પૂતગલમાં આવે એને શું કહેવાય? પૂતગલ વિપાકી. તો અહીંયા શું કહે છે? જો આ દ્રવ્ય મન જડ પૂતગલ છે તે પૂતગલ વિપાકી કર્મના ઉદયના ફળરૂપ છે. જ્યારે જીવને ત્યાં શરીર કર્મનો ઉદય છે અને ઇન્દ્રિય કર્મનો, ઇન્દ્રિય જાતિનો ઉદય છે, તો જ્યાં પંચેન્દ્રિય જાતિ કર્મનો ઉદય છે અને શરીરમાં, સમજો મનુષ્ય શરીર છે કે તિર્યન છે શરીર આદિ જે છે, તો અકોર્ડિંગલી એ બે કર્મના ઉદયના નિમિત્તે ત્યાં મનની રચના થાય છે. સમજો ચાર ઇન્દ્રિય જાતિનો ઉદય હોય તો મનની રચના થાય કે નહીં? કેમ ન થાય? કેમ કે ચાર ઇન્દ્રિય જીવો હંમેશા અસંગની જોડે છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો આવી રીતના કર્મના નિમિત્ત રૂપે ત્યાં રચના થાય છે. જીવની વિચારાદી ક્રિયામાં ભાવમન ઉપાદાન છે અને દ્રવ્યમન નિમિત્ત માત્ર છે. જેવી રીતના આ આંખથી જોવામાં જીવનું જ્ઞાન કાર્ય કરે છે તો એ જ્ઞાન ઉપાદાન છે અને આ આંખ શું છે? નિમિત્ત છે. આંખ નિમિત્ત છે, જ્ઞાન ઉપાદાન છે. એવી રીતે જીવની વિચાર કરવાની શક્તિમાં નિમિત્ત કોણ, ઉપાદાન કોણ? તો જ્ઞાન કોણ? એ જીવનું નિમિત્ત છે, અરે ઉપાદાન છે. અને ત્યાં નિમિત્ત કોણ છે? मन मन ए निमित्त छे। भाव मन वाला प्राणी मोक्षना उपदेश माटे लायक छे। तीर्थंकर भगवान आदि हाँ हूँ थोड़ू स्किप करू छू कि तीर्थंकर आदि निमित्त थी मनुष्य ने तिर्यंश ने सम्यक दर्शन आदि प्राप्त थई शके। जो आपणे आज जे विषय आव्यो ने एने थोड़ू कनेक्ट करिए, आपणे पंचकल्याण नो एक जरा भाववाही प्रसंग छे। आत्मधर्म नु विमोचन थयु छे हमणा लास्ट क्लास में, तमे एना पर विशेष चर्चा सांभळी। एमां आजे छेल्लो प्रकरण छे, बधा जरूर वांचजो कि आ पंचकल्याणक अने आत्मभावना, कि आ पंचकल्याणक अटेंड करीने जीवने शुं फायदो, शुं फायदो। एवं कहवाय छे कि पंचकल्याणक ए जीवने सम्यक दर्शन प्राप्त करवामां उत्कृष्ट निमित्त छे। तो मारो तमने प्रश्न छे कि आपणे जे पंचकल्याणक माण्या एमां कई इवेंट छे जे आपणने सम्यक दर्शनमां निमित्त छे? तप कल्याणकमां कयो प्रसंग? વૈરાગ્યનો કયો પ્રસંગ નિમિત્ત છે? પાંચેવ કલ્યાણક? પણ પાંચેવ કલ્યાણકમાં કયો પ્રસંગ? જો સાંભળજો ધ્યાનથી, જીવને સમ્યક દર્શન ક્યારે પ્રાપ્ત થાય છે પેલા એ સાંભળો। જો સમ્યક દર્શન પ્રાપ્ત કરવા પહેલાની ભૂમિકા, जीव ने पांच लब्धि प्रकट करे। सांभळ्युं छे पांच लब्धि नाम ख्याल छे? क्षयोक्षम लब्धि, विशुद्धि लब्धि, देशना लब्धि, प्रायोगिक लब्धि अने कर्म। आ पांचे लब्धिओनो काळ केटलो? एक अंतर्मुहूर्त। एक अंतर्मुहूर्त में आ पांचे लब्धिओना माध्यमथी जीवनी विशुद्धि वधे छे अने जीव पोताना आत्मामां एवो डूबी जाय छे कि त्यां एने अतीन्द्रिय आनंद उत्पन्न थाय छे, जेने सम्यक दर्शन कहेवाय छे। હવે આ પાંચેવ ઇન્દ્રિય સમજો, આ પાંચેવ લબ્ધિઓ સમજો, આપણે મલ્ટીટાસ્કિંગ કરતા હોય ત્યારે થઈ શકે ઉત્પન્ન? સમજો પ્રવચન ચાલુ છે, આપણે સાથે વોટ્સએપ પણ જોઈએ છે, તો પાંચ લબ્ધિ પ્રગટ થઈ જશે? કેમ નહીં થાય? જો જીવને સમ્યક દર્શન ઉત્પન્ન કરવા માટે એક જ ઉત્કૃષ્ટની એક જ સાધન હોય તો શું છે? સ્વાધ્યાય ને તત્વવિચાર। તત્વવિચાર એ તત્વવિચાર એટલે શું? તત્વવિચાર એટલે શું? કે કોઈ પણ એક આધ્યાત્મિક વિષય તમે લો, કોઈ બી એક આધ્યાત્મિક વિષય લો, સમજો છ દ્રવ્યનું સ્વરૂપ સાંભળી રહ્યા છે કે વાંચી રહ્યા છે, સાત તત્વાદીનું સ્વરૂપ, શ્રેણિક રાજાની કથા સાંભળી રહ્યા છે, કર્મ આદિની વ્યવસ્થા સમજી રહ્યા છે, અથવા તો ચરણાદિઓમાં કેવી રીતના પાણી ગાળવું એની વ્યવસ્થા આપણે સાંભળી રહ્યા છે, સમજી રહ્યા છે, આવા વિષયમાં ફૂલ કોન્સન્ટ્રેશનથી જ્યારે જીવ જોડાયેલો છે, ફર્સ્ટ અને ફોરમોસ્ટ કન્ડિશન શું છે? ફૂલ કોન્સન્ટ્રેશન હોવું જોઈએ। જો કોઈ આપણા બધામાં કોઈક જીવનો જ્ઞાનનો ક્ષયક્ષમ વધારે છે અને કોઈકનો ઓછો છે, જેને ઓછો છે એને કેટલું કોન્સન્ટ્રેશન લગાવવું પડશે? જેને ઓછો ક્ષયક્ષમ છે એને ફૂલ કોન્સન્ટ્રેશન લગાવવું પડશે, જેનો જ્ઞાનનો ક્ષયક્ષમ વધારે છે એને પણ ફૂલ કોન્સન્ટ્રેશન લગાવવું પડશે। ઓછો કે વધારે પ્રશ્ન જ નથી અહીંયા, કોન્સન્ટ્રેશન કેટલું જોશે? ફૂલ, પૂરેપૂરું, 100%। અચ્છા, એ વિષયના વિચાર વખતે કોઈ બીજો વિચાર આપણને આવી જાય તો? તો ગયા। હજી તો આપણે આત્માના અનુભવની વાત નથી કરતા, હજી તો આપણે તત્વ વિચારની વાત કરીએ છીએ। સમજો કોઈ વિદ્વાનનું પ્રવચન ચાલુ છે, અથવા આપણે શાસ્ત્ર સ્વાધ્યાય પૂજા કરી રહ્યા છે, એ વખતે આપણા જીવનો પૂરેપૂરો ઉપયોગ જ્યાં એમાં લાગેલો છે। હવે સમજો જીવને તત્વ નિર્ણય પાક્યો છે। તત્વ નિર્ણય એટલે શું? હવે ઉપયોગની જ્ઞાનને સાઈડ પર મૂકો, હવે જીવને દરેક સિદ્ધાંતો ક્લિયર છે, વિશ્વમાં છ દ્રવ્ય જ છે, સાત તત્વ જ છે, કાર્ય ઉપાદાનથી જ થાય છે, નિમિત્તથી થતું નથી, વિશ્વની દરેક વ્યવસ્થા ક્રમબદ્ધ જ છે, પછી આવા જેટલા પણ સિદ્ધાંતો છે, ષટકારક, ચાર અભાવ આદિ બધા સિદ્ધાંતો ક્લિયર છે, હમણાં જ્ઞાનમાં નથી. હમણાં જ્ઞાનનો ઉપયોગ ક્યાં લાગેલો છે? એ જે પણ પ્રવચન આદિ સાંભળે છે એમાં કે પૂજાની ક્રિયામાં લાગેલો છે. પણ પાછળ બધા સિદ્ધાંતો ક્લિયર છે તો એ જીવને વસ્તુ સ્વરૂપ કેવું છે એનો એક્ઝેક્ટ આઈડિયા છે. એ જીવને ખ્યાલ છે કે મારે પોતાનો લક્ષ્ય ક્યાં કરવાનું છે, ક્યાં કરવાનું છે, એ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા પર મારું લક્ષ્ય કરીશ ત્યાં મને સમ્યક દર્શન પ્રાપ્ત થશે. એનો ઉપયોગ ક્યાં છે? ઉપયોગ હજી પૂજામાં છે કે શ્રેણીક રાજાની સ્ટોરી સાંભળે છે. જો ધ્યાન આપજો, ઉપયોગ ક્યાં છે અને લક્ષ્ય કોનું કરવાનું છે, ખ્યાલ આવે છે ને? બેનો મેળ બેસે છે કે નહીં? બે જુદી વસ્તુ છે. લક્ષ્યમાં ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા હું છું એમ નિર્ણય કરવાનો છે, અને ઉપયોગ ભલે ગમે તે વસ્તુમાં હોય પણ ફૂલ કોન્સન્ટ્રેશનથી ત્યાં ઉપયોગ છે. ત્યાં સમજો શ્રેણીક રાજાની સ્ટોરી સાંભળી રહ્યા છે ને? તો શ્રેણીક રાજાએ મહાવીર ભગવાનના સમોશરણમાં ઉપદેશ સાંભળ્યો અને ત્યાં અંતર્મુખ થઈને એ શ્રેણીક રાજા પોતાના વિચાર ચિંતનમાં ગયા તો એમને એક શાહી સમ્યક તો પ્રગટ થયું. એ વસ્તુ સાંભળીને આ જીવને થાય છે, ઓહો અંતર્મુખ થવાથી આટલો લાભ, લાવ હું તો જોઉં એમ કરીને પોતે અંતર્મુખ થાય છે. પોતાનું લક્ષ્ય ક્યાં ગયું? એ પોતાના ત્રિકાળી ધ્રુવ આત્મા પર ગયું અને એને સમ્યક દર્શન પ્રગટ થાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? જો આમાં લખ્યું છે વાંચજો, પંચકલ્યાણકમાં ચારે વનયોગોથી વર્ણન થાય છે. આપણે આદિનાથ ભગવાનના પંચકલ્યાણક કર્યા એ કયો અનુયોગ છે? પ્રથમાનુયોગ થયો ને આદિનાથ ભગવાનની. આખી સ્ટોરી આપણે જોઈ. અચ્છા, જંબુદ્વીપનું આટલું આટલી વ્યવસ્થા છે, સમોશરણનો આવી રચના હોય છે, આ કયો અનુયોગ થયો? આ કર્ણાનુયોગ થયો. આહારદાન વખતે મુનિરાજે આવી રીતના આવવું જોઈએ, આહારમાં કયા કયા પદાર્થો લેવા જોઈએ, આ કયો અનુયોગ થયો? ચરણાનુયોગ થયો. અને બધા જીવોના ઉપદેશ જે પ્રવચનાદિ થાય છે એ પ્રવચનાદિમાં અથવા આખા પંચકલ્યાણકમાં મુખ્યતા શેની છે? એ પોતાના શુદ્ધાત્માની એટલે દ્રવ્યાનુયોગ, એમાં ચારે અનુયોગો આવી ગયા. જીવ આ પંચકલ્યાણક પ્રતિષ્ઠા વખતે જે પણ ક્રિયા કરે છે એમાં જો ફૂલ કોન્સન્ટ્રેશનથી જોડાય અને ફૂલ કોન્સન્ટ્રેશનથી જોડાઈને પોતાના સિદ્ધાંત જે તત્વના સિદ્ધાંતો તો એને ક્લિયર હોવા જ જોઈએ, અને જે આ ફૂલ કોન્સન્ટ્રેશનમાં જોડાય છે તો ક્યાં એ વિષયથી વિષયાંતર થઈને પોતાના આત્મામાં લીન થઈ જાય છે અને એને સમ્યક દર્શન પ્રગટ થાય છે. એટલે કોઈ એક પ્રસંગ નહીં, આખું પંચકલ્યાણક જ જીવને સમ્યક દર્શનમાં ઉત્કૃષ્ટ નિમિત્ત છે. જે જીવે પંચકલ્યાણકની તીવ્ર ભાવના કરી હોય ને ત્યારે આવું મારે અટેન્ડ કરવું છે, હજી તો એને પહેલા દિવસે ગર્ભકલ્યાણકનો ધ્વજારોહણનો પ્રસંગ બી નથી માણ્યો, હજી તો સવારના ભાવથી ઉઠ્યો અને એના ચિંતન મનનમાં છે, ત્યાં જ એને કદાચ સમ્યક દર્શન થઈ જાય છે. ખ્યાલ આવે છે? આપણે અત્યારના ઓલા નિસર્ગ ને અધિગમજ ને સૂક્ષ્મતામાં નથી જતા, હજી ઉપર ઉપર રાખ્યું. ખ્યાલ આવ્યો કે નહીં? પણ કહેવાની મુખ્યતા શું છે કે આ પંચકલ્યાણક માણીને આ જે જીવ સંઘની પંચેન્દ્રિય છે એ સંઘની પંચેન્દ્રિય પોતાના ભાવ મનનો પ્રયોગ કેવી રીતના કરવો જોઈએ. તમે જે પણ ધાર્મિક ક્રિયા કરો છો એમાં ફૂલ કોન્સન્ટ્રેશનથી જોડાઓ. મારે ખાલી સમયસાર આવીનો સ્વાધ્યાય કરવો જોઈએ, શુદ્ધાત્માની જ વાત કરવી જોઈએ એમ નહીં, પોતાના જીવનને ધર્મમય બનાવો. ખ્યાલ આવે છે કે નહીં? હવે જો આપણા સામાજિક જીવન કેવા છે, 10 કલાક 12 કલાક તો ધંધા પાણીમાં હોય, 1-2 કલાક ટીવીમાં હોય, આપણો ઉપયોગ ફૂલ કોન્સન્ટ્રેશન એમાં જોડાશે ક્યારે? ખ્યાલ આવે છે ને? તો આપણે જીવનને ધર્મમય બનાવો, આપણા ઘરના આચરણમાં ચરણાનિયોગ વણી નાખો. રોજ સવારના આપણા એટલે આખા દિવસ દરમિયાન આપણા શટ આવશ્યક હોવા જ જોઈએ. ભગવાનના દર્શન પૂજન આદિ કરો, આ ઉપદેશની ભાષા છે એટલે કરો, આમ કરો. ખ્યાલ આવે છે કે નહીં? સ્વાધ્યાય તો કરો 2-4 કલાક, એનો જ વિચાર કરો કે શું સ્વાધ્યાય કર્યો, શું સિદ્ધાંતો આજે આવ્યા, એ વિચારોમાં ને વિચારોમાં ક્યાં જે ઊંડો હશે અને એ આ પોતાના આત્મામાં ડૂબી જશે, ખબર નહીં પડે અને સમ્યક દર્શન થાય છે. પહેલા સમ્યક દર્શન કેવી રીતના થાય એ વિષયની ક્લેરિટી મેળવો. ખ્યાલ આવે છે કે નહીં? તો એ જાતનો આવો નિર્ણય કરવો એ સંઘની પંચેન્દ્રિયનું કાર્ય છે. આવા સંઘની પંચેન્દ્રિય ચારે ગતિમાં જોવામાં આવે છે, પણ આપણને મનુષ્યને એમાં ખાસ આપણને એડેડ એડવાન્ટેજ શું છે કે અહીંયા ધર્મનો ઉપદેશ છે. બાકીની ગતિઓમાં ક્યાં તીર્થંકર દેવગતિમાં કે નરક ગતિમાં જાય છે? તિર્યની ગતિમાં જીવોને ક્યાં તીર્થંકર ભગવાનનો ઉપદેશ કે જૈન મંદિરનો એક્સેસ છે? મને કોઈ કૂતરો અંદર દર્શન કરવા આવે તો આપણે શું કરીએ? સંઘની પંચેન્દ્રિય જીવ છે કે નહીં? એ જીનેન્દ્ર ભગવાનના દર્શન કરવા આવે તો એને નિમિત્ત થાય કે નહીં સમ્યક દર્શન માટે? પણ આપણે લૌકિક વ્યવસ્થા શું છે કે મેજોરિટી કા એવા ભાવથી ન આવતા હોય એટલે આપણે ભાઈ તું આપણી વ્યવસ્થા અહીંયા બગડે છે. તો એ જીવોને ક્યાં આવા ધર્મના નિમિત્તો મળે છે? આપણને મનુષ્ય ગતિમાં આવા ધર્મના નિમિત્તો મળ્યા છે તો આપણે આપણા જ્ઞાનનો અને આપણા મનનો એવો યુઝ કરવો જોઈએ કે આપણને આ સમ્યક દર્શન પ્રગટ થાય અને આ ભાવ આપણો સફળ થાય. જીનવાણી હે જીનવાણી ભારતી તો જપો દિન રહે જો તેરી શરણાગ રહે સો પાવે સુખ ચૈન જાવાણી કે જાણતે સૂજે લોકારો સો વાણી મસ્તક નમો સદા તે તમો. બોલો જીનવાણી માતનો, અનંત રૂપા નિદાન શ્રી કાન ગુરુદેવનો, પ્રશમૂર્તિ ભગવતી માતનો, સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો.